પરદેશીનું તેડું 11 ઘોડોજે રાજેન્દ્ર અનુને ઉપાડીને સૌરાષ્ટ્ર તરફ પાંખો કરી ગયો. તે રાતથી ઇતમત ખાન પણ હાથ ઘસતો બની પલાયન થયો હતો. એની પાસે સુલતાન પંખીડું છે એ માન્યતાથી એનો પીછો અન્ય ઉમરાઓએ લીધો હતો. ગુજરાતમાં એને ઉભવાની જગ્યા રહી નહોતી. એ જીવ લઈને પહાડોમાં શરણ શોધતો રહ્યો. પાલના પહાડો પર એક દિવસ ઇતમાદે સમાચાર જાણ્યા કે અમદાવાદનું તખ્ત તો એક ગુલામના છોકરાએ રોકી લીધું છે. આ સાંભળીને એણે દાઢી પસવારી. એને સંદેશો મળ્યો કે તખ્ત પર બેસનાર ગુલામ પુત્ર ચંગીઝે પ્રજામાં નવો છાકો બેસાડી દીધો છે. ફોજના એક મુઘલ સિપાહીને એ સિપાહી કોઈ ગરીબની બેટીને ઉપાડી લાવેલ તે અપરાધ બદલ છડે ચોક ફાંસીને લાકડે લટકાવ્યો છે અને વસ્તીમાં લચી રહેલા ભરપૂર ખેતરોમાંથી યુવાનના એકાદ રાડાને પણ ન અડકવાની એની કરડી આજ્ઞા લશ્કર પર ફરી વળી છે. એ ન્યાય આપે છે, અરજો સાંભળે છે, તાબડતોબ રાહત આપે છે, દંડ દે છે, રક્ષણ કરે છે. સાંભળીને ઇતમાદ ઠરી ગયો. એમાં એક દિવસ કાસદ એક સંદેશો લઈને અમદાવાદથી આવ્યો. સંદેશો અમદાવાદના નવા તખ્તધારી ચંગીઝ ખાન તરફથી હતો કે ખાનજી પાછા વરો, આપને માટે આપનો દરજ્જો, માન ને મર્તબો, પોશાક અને પદવી તૈયાર છે. સંદેશો લાવનાર અમીરને ઇતમાદે આંખો ઝીણી કરીને પૂછ્યું, મને પાછો તેડાવવામાં શું ઈરાદો છે ચંગીઝ ખાનનો? ઈરાદો આ છે, હવે ગુજરાતને સાચા કે ખોટા, લંપટ કે સદાચારી, કોઈ કરતાં કોઈ સુલતાન બુંદના તખ્તાધારીને હાથ સોંપીને અમીરોમાં એકબીજા સામેની ખટપટો અને ઈર્ષાઓ જલાવવા દેવી નથી. હવે દારૂ અને દુરાચારમાં ડૂબાવેલા સુલતાનોની જમાત ખતમ થઈ ગઈ. આવો ઇતમત ખાન, આવો સમસ્ત અમીરો, આપણે અમીર મંડળ જ રૈયતની રાય પૂછતા પૂછતા અદલ ઇન્સાફવાળો વહીવટ કરીએ. આપણામાં ન કોઈ મોટો, ન કોઈ નાનો, આપણે સર્વ સમાન. પણ એક સમર્થને આપણા અગ્રપદે સ્થાપીએ. ગુજરાતના ગુલશનને ફરી એકવાર ગુલોથી ભરપૂર મહેકતું, સુખી, સંતોષી બનાવી દઈએ. સર્વ વાત સાંભળી લઈને ઇતમાદે દાઢી પર હાથ નાખ્યો. સંદેશો લાવનારને કહ્યું, હા ઠીક વાત છે, હું વિચાર કરું છું. બીજી તરફથી બીજો એક સંદેશો આવ્યો, હું આ મુલકમાં આપને મદદ કરવા આવ્યો છું, ચાલો આપણે એકત્ર બની આ પ્રજાપ્રેમના ડોર ગાલું ગુલામ બેટા ચંગીઝ ખાનને ચોરી નાખીએ. આપને આપના અસલ સ્થાન પર નિમી દઈને અમે તો અમારે દેશ સિધાવીશું. પહેલો અવાજ સ્વદેશીનો, સમોવડિયાનો, સજ્જનનો હતો. બીજો અવાજ એક પરદેશીનો, બુરહાનપુરના પાતશાહ બેટા મીરાન મહમ્મદ શાહનો હતો. સ્વદેશી અને પરદેશી બંને અવાજોને ઇતમાદે ઉત્તર આપ્યો કે હા હું તમારી સાથે છું, હા હું તમારી જ પક્ષે ચાલ્યો આવું છું. ચંગીઝ ખાનના સંદેશને સામે રાખીને ઇતમાદ એકલો હસી પડ્યો. ગુજરાત, ગુજરાતનું પ્રજાસુખ, ગુજરાતની ગુલશન સમી ખૂબસૂરતી હઠ, એક સુલતાન સર્જકને એવી પોચી ભાવનાઓની સી પડી હતી. મારી તો ગણતરી છે પાછા ગુજરાતની ગાદીના કુલ માલિક બની જવાની. પણ એણે મોડું કર્યું, અતિ મોડું કર્યું. એને તો બેસવું હતું જીતનારના ગાડે. એણે રાહ જોઈ, બીજાઓનો ઘડો લાડવો થઈ જવાની. પરદેશી બુરહાનપુરી પરાજય પામીને ભૂંડામોએ પાછો વર્યો, કેમ કે સ્વદેશ પ્રેમી ગુલામ ચંગીઝના કલેજામાં ગુજરાતને ગુલશન બનાવવાની જે તમન્ના હતી તે તમન્નાએ પરદેશી બુરહાનપુરી મહંમદ શાહને ક્યાં મરણીયો કરી મૂક્યો હતો. સ્વદેશ પ્રેમી ચંગીઝે સાંભળી લીધું કે એ પરદેશી લૂંટારાના પીઠબળ તરીકેનું કામ પાલ પ્રદેશમાં બેઠે બેઠે ઇતમાદે જ કર્યું હતું. બુરહાનપુરીને માર મારી પાછો કાઢ્યા બાદ ફરીવાર ચંગીઝે કાસદ મોકલ્યો, ઓ ઇતમાદ, હજુ આવો, પાછા આવો, પાલનું તમને પાણી લાગશે. રાજન બુંદની જીદ છોડી દો, આવો ગુજરાતને ગુલશન બનાવીએ. પણ ઇતમાદે તો નિશ્ચય કર્યો, ન જાઉં, ગુજરાત ગુલશન બને તેમાં મારી કઈ મુરાદ ફરે. હું 3-3 સુલતાનોને માથે હાથ મૂકીને ગુજરાતનું તખ્ત સોંપનારો ન લઉં. એ ગુલામ પુત્રની મહેરબાનીનો ટુકડો. ઇતમાદ એકલો પડી ગયો. એ પછી એક તમામ અમીરોએ ચંગીઝ ખાનની તાબેદારી સ્વીકારી. પણ ચંગીઝ ખાન સ્વપ્નદ્રષ્ટા હતો. ગુજરાતના અમીરો ધરતીના માનવી હતા. સ્વપ્નદ્રષ્ટાની એક જ ભૂલ થઈ ગઈ. પોતાની માતાના જનાનખાનામાં એક ગુલામ હતો. મુસલમાન રાણીવાસના ગુલામો એટલે કાં તો કુદરતી જ નામર્દો અથવા બનાવી લેવામાં આવેલા નામર્દો. આ નામર્દનું નામ બિજલ ખાન. ચંગીઝ ખાનના બાપે એ ગુલામને ભણાવેલો અને ચંગીઝ ખાને એને અમીરની પદવી આપી. ખંભાત ગામ એનાયત કર્યું, પણ એ ભૂલ થઈ હતી. ચંગીઝ ખાને ફરીથી વિચાર કર્યો, ખંભાત ફરીથી પોતાના માને અર્પણ કર્યું. ચંગીઝ સ્વપ્નદ્રષ્ટા મટીને વ્યવહાર દક્ષ બન્યો. ચંગીઝે ગુલામ અને મા વચ્ચે કિંમતનો તફાવત મૂક્યો. એ વ્યવહાર દક્ષતાએ ચંગીઝના માથાનું મૂળ લીધું. ખસી પ્રાણી વધુ નરમ બને છે, પણ ખસી માનવી બને છે ભયાનક. નપુસંક બિજલ ખાને અન્ય બે અમીરોને ઉશ્કેરી ચંગીઝનો શિરછેદ કરાવ્યો. ઇન્શાલ્લાહ પાલના ડુંગરોમાં લપાઈ બેઠેલ ઇદમત ખાએ ફરી એકવાર દાઢી પસવારી અને એણે યુક્તિ વિચારી. મુઝફ્ફર ભલે મારા હાથમાં નથી, છતાં અમદાવાદ પહોંચીને દાવ અજમાવું. હું સુલતાન મુઝફ્ફરને લઈને આવું છું એવો સંદેશો એણે અગાઉથી પહોંચાડ્યો અને પછી પોતે એક દિવસ અમદાવાદ જઈને ઊભો રહ્યો અને અમદાવાદ નગરનો જેણે કબજો લીધો હતો તે શેરખાન ફોલાદીએ ખાન સાહેબનું સ્વાગત કર્યું. પૂછ્યું, સુલતાન ક્યાં બિરાજે છે? સલામત છે મારા નક્કી કરેલા સ્થાનમાં. સાથે પધારવાના હતા ને? હા, પણ અહીંનો બંદોબસ્ત જોયા પછી જ એમને અહીં લાવું એવો વિચાર કર્યો. એમની સલામતી મારે વિચારવાની ખરી ને? સાચું છે જનાબ. શેરખાનના મોં પર વિનોદ તરવર્યો. આપે જ એમને સાચવ્યા, નહીંતર આજ એનું કોણ હતું? સાંભળ્યું હતું કે સુલતાન સૌરાષ્ટ્રમાં ગયા હતા. હા, પણ કાઠીઓએ એમને મહેમાનીનો કડવો સ્વાદ ચખાડ્યો. તો બા, પુકારીને પોતે મારી પાસે આવતા રહ્યા. વાતો કરતાં કરતાં શેરખાન અને ઇતમાદ ખાને ભદ્રમાં પ્રવેશ કર્યો. શેરખાને કહ્યું, અહીં જરા પધારો, સૌ આપની જ રાહ જુએ છે. ભલે, ચાલો. અમદાવાદની આખી બજારને અને ભદ્રને ધજા પતાકાએ શણગારેલો દેખીને ઇતમાદ ખાને ગર્વ અનુભવ્યો અને આ સ્વાગત પોતાનું જ લાગ્યું. મલપતે પગલે ચાલતા ચાલતા ખાન સાહેબ સુલતાન કચેરી તરફ ચાલ્યા તો ચોગાડિયા વાગતા હતા, ડંકા નિશાન ગાજતા હતા, છડીઓ પોકારાતી હતી. વાહ વાહ, એવું ડોલતું દિલ લઈને પોતે કચેરીમાં પગ મૂક્યો. પગ મૂકતાની વાર એણે જે દીઠું તેનાથી પોતે ચમકીને ઊભો રહી ગયો. પઠાણ શેરખાન, આ કેનો રાજદંડ પકડીને ઊભો છે? આ તખ્ત પર કોણ છે? એક જુવાન છે, એની રક્ષા કરતા 50 પટ્ટાદર કાઠીઓ સફેદ કપડાં સજીને કચેરીમાં ઊભા છે, તક પર બેઠેલો છે એ જોબનજોધ મુઝફ્ફર નહનનો જ છે. શેરખાન અને અન્ય અમીરો આજે ફરી એકવાર એની કુર્નિશ બજાવી રહ્યા છે. ધ્રુજોના ઇતમાદ ખાન, શેરખાન પોલાદીએ સંભળાવ્યું, તમારે માટે હજુ પણ આશા છે. અમે તો તમને હાથીને પગે છુંદાવાના હતા, પણ સુલતાનની દયા અમારી આડે આવી છે. તમારી જયફી તમારું જીવતદાન દેવરાવનાર બની છે. બોલો, શાંતિથી તસ્બી ફેરવવી છે? ડબ 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 ઇતમાદ ખાનના નેત્રો વહેવા લાગ્યા. એણે કહ્યું, મુસ્ફર શાહ, મારા સુલતાન, મારા બચ્ચા, મને ખતમ જ કરો, હું જીવવા માંગતો નથી. ઇતમાદ ખાન, સુલતાન મુસ્ફરે કહ્યું, તમને ખતમ કરવાની મારી હિંમત નથી. તમે મને ઉછેર્યો છે, જાઓ. અમદાવાદ જેમ મારું તેમ તમારું પણ ઘર છે. બંગી કરો, કોઈ તમારું નામ નહીં લે. અને હું તો આ જિંદગી પાસેથી એક જ વાત શીખ્યો છું, ઇતબાર કરવાની વાત. જાઓ. ધીરે ધીરે ડગલે ઇતમાદ ખાન પાછો વર્યો, ઘેર ચાલ્યો ગયો. કાઠીભાઈઓ, નવેસર સુલતાન બનેલો મુસ્ફર હવે બાળપણની બેવકૂફ બોલીને વટાવી જઈ દાપણમાં વિદાય વચનો બોલતો હતો. કાઠીભાઈઓ, સલામો કહેજો લોમા ખુમાણને, પણ અસીમ પ્યારથી ભરેલી મારી અદબ તો દેજો કાઠિયાણી બહેનના કદમોમાં. એનો બોલાવ્યો જ હું આજે સુલતાન બનું છું. અને કહેજો એને કે સલ્તનતના સિંહાસન પરથી ગબડી પડીશ તે દિવસે પાછો હું કાઠિયાણી બહેનના જ કદમોમાં દોડતો દોડતો આવી પહોંચીશ. આવજે ભણે બા, જરૂર આવજે. તુચ્છી વિશેષ શું છે? ભણે બાપ? કાઠી સરદારે સરળ જવાબ દીધો. કાઠિયાણી બહેનને માટે અઢળક પહેરામણી લઈને લોમા ખુમાણના અંગરક્ષકો સૌરાષ્ટ્ર સિદ્ધાવ્યા અને અમદાવાદ શહેરમાં પોતાના ઘરને ઉપલે મારે ઇતમાદે એકલવાસ સ્વીકાર્યો. અમીરોને ને સેનાપતિઓ મુલાકાતે આવ્યા. નીચેથી જ ઇતમાદે જવાબ મોકલ્યો, હમો દુનિયાદારીથી વાનપ્રસ્થ થયા છીએ, અમારા ઘરના ખૂણામાં એકાંતે રહીએ છીએ. તમે જાણો અને દેશ જાણે, સુલતાન જાણે અને ગુજરાત જાણે, આ ખૂણામાં રહેવા દેશો તો ઠીક છે, ન રહેવા દેવા હોય તો અમો જ્યાંથી આવ્યા છીએ ત્યાં ચાલ્યા જઈશું. પણ એ એકાંતવાસી વાનપ્રસ્થ પુરુષ ક્યાં ઈશ્વરને ભજી રહ્યો હતો? કિન્નાને, સર્વસત્તાધીશને, ગુજરાતની ગુલશનને નહીં, પણ ગુજરાતના કબજા ભોગવટાને એ કોઈક છુપો કાગળ લખાવતો હતો. એકાએક એની મેળી પર એ કોણ ચડી આવ્યું? સૈયદ મુબારકના પુત્ર સૈયદ મીરાનને જોઈ ઇતમાદને ધ્રાસકો પડ્યો. એણે લખેલો કાગળ ગોઠણ નીચે દબાવી દીધો. હાંફરા હાંફરા બનીને એણે સત્કારના સખૂનો કયા, આઈએ હઝરત, આઈએ. સુબાનના અલ્લાહ, આપ ક્યાંથી? એક જ વાત કરી લેવા આવ્યો છું. ખાં સાહેબ, ફુરસદ હોય તો કહું. બેલાશક બોલો. યાદદાસ્ત કેવી છે? ખુદાની રહમથી સારી છે. સુલતાન મહમૂદ ત્રીજાના વખતમાં વિદેશી શાહ ચડી આવેલો ત્યારે તમારીને મારા પિતા વગેરે અમીરોની મસલતોમાં શું થયું હતું તે યાદ છે? બેશક. મેં કહ્યું કે આપની ફોજ છોટી છે, પરદેશની ફોજ બુલંદ છે. ચાલો આપણે દિલ્હીના પાતશાહને અહીં ચડાવીએ. ત્યારે મારા પિતાએ શું કર્યું હતું ખબર છે? શત્રુ સામે જંગમાં ઉતરીને ખપી ગયા હતા. ત્યારે એને કોની સલાહ મળી હતી જાણો છો? નહીં તો સાંભળો. એક પરદેશીથી બચવા માટે બીજા પરદેશીને નોકરી આવવાની તમારી સલાહ સાંભળ્યા પછી મારા પિતા ચૂપચાપ જેની પાસે ગયા હતા એ હતી પોતાની પુત્રવધુ. આપની સામે આજે બેઠેલા મીરાનની જ એ પરણેતર યુવાન ઔરત. ઔરત? હા, ખાન સાહેબ એક બુઝર્ગ વયના રાજનીતિજ્ઞ સૈયદે તે દિવસ અન્ય સાણાની નહીં પણ પોતાની પુત્રવધુની સલાહ પૂછેલી કે બીબી, બેટા અમીરો મને આમ કહે છે, મારે શું કરવું? મને માર્ગ બતાવ બચ્ચા. ને તમારા બીબીએ શું કહ્યું હતું? કહ્યું હતું કે હું તો બીજી સલાહ આપી શકું, હૃદયમાં સ્ફૂરે છે તે કંઈ નાખું છું. બાબાજાન, આપની ઉંમર કેટલી થઈ? મારા પિતાએ કહ્યું 58 વર્ષની. તો બીબીએ કહ્યું કે હઝરત પૈગંબરના વંશજો 60-70 વર્ષ જ ઘણું ખરું જીવે છે, તો પછી બાકી રહેલી કેટલી જિંદગીને ખાતર આપ અત્યાર લગીની આબરૂ પવનને સોંપીને દિલ્હીના પાતશાહની પાસ સીધાવો છો? શું એ કહેશે નહીં કે તમે એક બકાલથી ડરી અહીં નાસી આવ્યા? માટે સૌથી સરસ રસ્તો તો મરવાનો, નિશ્ચય કરી છેલ્લી લડાઈ લડી લેવાનો છે. આ હતી એક ઔરતની સલાહ. સલાહ જ આપીને એ ઔરત નહોતી બેઠી રહી. એણે સસરાની સાથોસાથ પોતાના 12 વર્ષના દીકરાને પણ જંગમાં મોકલેલો. ખાન સાહેબ, આજે હું પણ એ જ સૈયદ ઔરતનો સંદેશો આપને આપવા આવ્યો છું. મને? 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 હા હા, ખામોશ રાખો ખાન સાહેબ. આપને પણ મેં આપે મુગલોને ગુજરાત ખૂંદવા આવવાનું ઇંજન આપ્યું છે. આપે એમના કદમે કદમે અશરફીઓની સડક બાંધી છે. કારણ ઇતમાદ ખાન પોતાના ચશ્મા સોંસરા દ્રષ્ટિ તાકી રહ્યા. કારણ બસ ફક્ત આટલું જ છે કે આજે નહનું મુસ્ફર આપની પહેરેગીરીમાં નથી તો બીજા કોઈ ખાન સાહેબની ચોકીદારીમાં છે. નહીં નહીં, હે હે, હઝરત બુડ્ઢો, ઇતમાદ ખાન હસી કાઢતો હતો. ને આ બધું પાછું આપ વાનપ્રસ્થ આશ્રમની નામે કરી રહ્યા છો. સૈયદ મીરાનની વાણીમાંથી યોદ્ધા અને ધર્મવીર બેઉનું મિશ્ર ગરું ગુંજતું હતું. આપને કોઈકે ભંભેર્યા લાગે છે હઝરત. ખુદાને ભંભેરણીની રીત પસંદ નથી. બીબીને કહેનારો એ એક જ છે, ખુદાને બદનામી ના આપો ખાન સાહેબ. અને ગુજરાતની બદનામી આ અફઘાનો કરી રહ્યા છે તે તો અટકાવો હઝરત. એ અટકાવવાની કોશિશો માટે જ હું જીવું છું. પણ એની અટકાયતનો ઈલાજ પરદેશી મિર્ઝાઓ નથી, બહારવાળાઓ નથી, દિલ્હીનો શહેનશાહ નથી. કોણે કહ્યું પણ? નહીં, હું તો સહજ કહું છું. મારો મનોરથ તો આપણી ને આપણી ભૂમિ આ ગુજરાતની અંદરથી જ સુલેની અને રાષ્ટ્રની પાક ખિદમતની શક્તિઓ ઉત્પન્ન કરવાનો છે. એટલા માટે જ હું ગુજરાતની અમીરાત વચ્ચે એક સંપી શોધું છું. બિચારો શેરખાન ગુર્જર અમીરોના સંગઠન પછી કેટલા રોજ, ચંદ રોજ પણ ગુજરાતમાંથી એક શેરખાનને હાંકી કાઢવા હું બીજા પરદેશીને તો નહીં જ બોલાવું. એ કરતાં તો હું શેરખાનને ગુજરાતની બનાવી લેવા માટે એને પક્ષે ઊભી પ્રાણ આપીશ. બોલતા બોલતા સૈયદ મીરાનની આંખોમાં રોશની ઉઠતી હતી. આપને તો મારે મારી યોજના કહેવી હતી હઝરત. આપ ઉલટા જ માર્ગે ચડી ગયા છો. એક પાક ઔરતે બતાવેલો એ માર્ગ છે. બસ વધુ કાંઈ કહેવું નથી, રજા લઈશ. આદાબ હઝરત. સૈયદ મીરાન ગયા એટલે અધૂરો રખેલો કાગળ વાનપ્રસ્થ ઇતમાદ ખાએ પૂરો કરવા લીધો. એ કાગળ દિલ્હી પત અકબર શાહને સંબોધાયેલો હતો. એની છેલ્લી પંક્તિઓ આ હતી: જો પાતશાહ જલ્દીથી આવશે તો ગુજરાત પાતશાહને મળશે, નહીતર અફઘાનોને હંફાવવા અમદાવાદ શહેર અમે મિર્ઝાઓને આપીશું. સહી સિક્કો અને સીલ કરીને ઇતમાદે એક આગળ દિશા રવાના કર્યો. મુગલ સુલતાનના અકબર શાહનો મુકામ ત્યારે ગુજરાતની સરહદ પર જ હતો. કાગર મોકલીને પોતે પથારી પર ગયો. જઈને બોલ્યો, મારું પણ બેવડે દોરે કામ છે, કાં તો મિર્ઝાઓ આવી પહોંચે છે અને કાં અકબર શાહ પહોંચે છે. મિર્ઝાઓને કહેશું મારો અકબર શાહને અને અકબરને બિરદાવીશું કે માર મિર્ઝાઓને. થોડીવાર એ થોભ્યો. સૈયદ મીરાનની વાણીનો એક બોલ એના મનમાં ગોખાઈ રહ્યો હતો. ગુજરાતી આપણે ગુજરાતી, આપણે મુસ્લિમો કે ગુજરાતી. ગુજરાતી જેને થવું હોય તે થાય, હું તો થઈશ મુગલ તારતાર મંગોલ પઠાણ. ગુજરાતને કબજે રાખવા જે થવું પડે તે. એમ કહીને એણે સામે પડેલા આઈનામાં પોતાનો મોં બગાડ્યું. ગુજરાતી લોહીનું ટીપું પાડ્યા વિના દ્વારકા ગામમાં પ્રભાતે બે લાશો પડી હતી. એક સૈયદ મીરાનની અને બીજી એના લડાઈ ઘોડા દુલદુલની. બંનેનું મોત આગલી જ રાતે ઇતમાદે ગુજરાત પર ઉતરેલા બહારના શત્રુઓ મિર્ઝાઓની સાથેના યુદ્ધમાં થયું હતું. સૈયદે પોતાનો બોલ પારી બતાવ્યો હતો. એના સબ ઉપર મુઝફર નહનુ અદબ ભીડીને ઝૂક્યો હતો. મુઝફરની કલગીમાં આગલી રાતનો વિજય ફરકતો હતો, પણ એ એક મૃત્યુએ રાતના વિજયને મોંઘો બનાવ્યો હતો. લાશને દફન કરવામાં આવી. 18 વર્ષનો સુલતાન એની કબર પર ફાતેહા પઢીને વર્તી સાંજે જ્યારે ઊભો થતો હતો ત્યારે એણે ઘૂસપૂસ કસીક તૈયારીઓ થતી નિહાળી. શેરખાન ફોલાદી એણે ચકિત બનીને પૂછ્યું, ક્યાં જાઓ છો, કેમ ઘોડે ચડો છો? સુલતાન, રજા લઈએ છીએ, તમારું સ્થાન અહીં ગુજરાતમાં જ છે, શા માટે રજા લઈ જાઓ છો? આપણો તો વિજય થયો છે ને, અકબર શાહ આવી પહોંચ્યા છે, ગુજરાતની સલ્તનતનું જીવતું મોત આવેલ છે. ક્યાં છે? પાટણ. કોણ લઈ આવ્યું? ઇતમાદ ખાન. અલ્લા બેલી, સુલતાન અમારાથી હવે ગુજરાતમાં જીવી શકાશે નહીં, પણ મારાથી મરી શકાશે. એટલું કહીને શેરખાને પઠાણી ફોજ લઈ પલાયન કર્યું. સુલતાન નહનું થોડી ઘડી એ દરગાહ પાસે થંભી રહ્યો. 2 વર્ષો પરની એક રાત યાદ આવી. તે રાતે નહનુને કોઈ છોડવા તૈયાર નહોતું. આજ રાતે નહનુને કોઈ સાથે લઈ જવા તૈયાર નથી. એક અમીરે આવીને એને હિપતાવ્યો. સુલતાન, અહીં ઊભા છો પણ આ સૈયદપુર પર તમારી છાયા પડે છે, એનું જડમૂળ નીકળી જશે, એને છોડો, ભાગી છૂટો. સાચી વાત, હું હવે જ્યાં ઊભો રહીશ ત્યાં ઝાડ પણ લીલું નહીં રહે. નહનુ મુસ્પરે ઘોડો પલાણ્યો. એની સાથે 15-15 રૂપિયાના પગારદાર રક્ષકો સિવાય કોઈ નહોતું. નામદાર હવાલદારે ચેતવણી આપી, આમ સોરઠ મણી નહીં, ગુજરાતમાં જ. ઇતમાદ ખાન ભલે આવે. ધગધગતી સાણસીને લઈને યુવાને અમદાવાદમાં પહોંચીને ભદ્રમાં પ્રવેશ કર્યો. અમદાવાદમાં સુનકાર હતો. એક એક અમીર નગરના લખપતિઓ અને કોટાધીશો અમદાવાદ છોડી ગયા હતા. ફોજના સેનાપતિઓ પણ રવાના થયા હતા. સેનાઓ સાથે ચાલી ગઈ હતી. કયા માર્ગે ગયા બધા? પાટણને માર્ગે. અકબર શાહને શરણે મારા આવવાની પણ વાટ ન જોઈ? વાહ તકદીર, ફિકર નહીં. ચાલો સિપાહીઓ, ચાલવું છે પાટણ પંથે. મોતના મુખમાં ગુજરાતી તરીકેનો મૃત્યુ હાંસલ કરવા? ચાલો, હવે ભય નથી ઇતમાદનો, ભય નથી અકબરનો, સામી છાતીએ ચાલો. ચાલો એને એટલું જ કહેવા કે ગુજરાતને રોરિસના સેન્સા જેને એકને ખતમ કરવા તું આવેલ છે અથવા તને ઇજન થયેલ છે તે આ રહ્યો, તે તારા હાથમાં સોંપાય છે. શરણાગત લેખે નહીં, સુલતાન લેખે, એક જ બોલ. એ જેમ જેમ આગળ ચાલ્યો તેમ તેમ એના કંઠમાં ગોઠવાઈ ગયો, મારી ગુજરાતને છુંદીશના સેન્સા જેને છુંદવો છે તે આ રહ્યો. એક પણ લોહીનું ટીપું પાડ્યા વગર, મારી ગુજરાતને એક પણ ચીસ પડાવ્યા વગર સમાપ્ત થતું હોય તો ભલે થવા. આ મારી ગુજરાતનું સ્વરાજ, મારી અમ્માએ જેવી ચીસો પાડી હતી એવી ચીસો પડાવશો ના કોઈ ગુજરાતને. પોતાના આવા અંતરસુરો સાંભળતો નહનું આગળ ને આગળ ઘોડો ચલાવતો હતો. પાછળ મૂંગા થોડા અંગરક્ષકો હતા, પંથ પાટણનો હતો. પાટણ ગુજરાતની રાજપૂતીનો દીવો જેમાં ગુલ થયો હતો, તે સ્થાન, તે ધર્મસ્થાન, તે પ્રેત સ્થાન, તે કબ્રસ્તાન. આસાની છાયા મારા ઉપર પડી રહી છે, નાનુએ ઊંચે જોયું. પોતાના મસ્તક પર એણે આગના ભડકા જેવું છત્ર જોયું. હજુ પણ એક અનુચર એ છત્ર ધરી રહ્યો હતો. નાનુએ કહ્યું, હટાવી લો એ આગને, હવે શા માટે મને આ આસમાનને જુદાઈ પડાવો છો? એ છત્ર મારી શોભાનું છે કે મારી મશ્કેરીનું? હટાવી લો એને, ફગાવી દો આ પૃથ્વીને ખોરે. છત્ર તો ગુજરાતના રક્ષકને શિવે હોય, હું ક્યાં ગુજરાતનો રક્ષી શક્યો છું? છત્ર એણે દૂર હટાવી દીધું, સાથે લેવાની પણ ના પાડી. છત્ર ધરતીને ખોરે મુકાવી દીધું. અને આ ચંદરવો પણ શા માટે? ક્યાં વિજયનું આ નિશાન છે? હવે મારી હાંસી કરાવો ના. ચંદ્રવો પણ એણે ધરતી ખોરે મુકાવી દીધો. બસ પરવરદિગાર, એણે શાંતિનો ઉદ્ગાર કર્યો. હવે હું ફરી એકવાર અતના નહનું થઈ રહ્યો. હવે મનને કેટલી બધી મોકરાશ લાગી રહી છે. રાત્રિના આવા શીતળ પવનને, પૂનમની આવી ચાંદની ધારાઓને, ખેતરોની આવી ખુશ્બોને રૂંધનાર ચંદ્રવો અને છત્ર ખસી ગયા. થાક લાગ્યો છે, નિંદ આવે છે. પલંગોની ચિત્તાઓમાં સુખેથી સૂતો નથી કોદી. ઘોડાની પીઠ પર આંખો જોલે જાય છે. રસ્તામાં એક ખેતરનું ખરું આવ્યું. ઘઉંની ફોતરીની બિછાત ચાંદનીમાં ચમકી ઉઠી. નહનુએ ઘોડાની રકાબ છાડીને ઘઉંની ફોતરીને સ્પર્શ કર્યો. સ્પર્શ સુંવારો લાગ્યો, પોતે ફોતરીમાં બેસી ગયો. લેટવા લાગ્યો, નિંદ એના મગજની ચોપાસ ગુમરાવવા લાગી. એણે આજ્ઞા આપી, અંગરક્ષકો આવવા દો, જે આવતા હોય તેને તલવાર કે ખંજર ખેંચશો નહીં, એક પણ લોહીનું ટીપું રેડવું નથી. મને કેદ કરવા આવનારાઓને કહેજો ફક્ત આટલું જ, અરજ એક આટલી જ કરજો કે મને છેલ્લી વાર પેટ ભરીને આ ગુજરાતની પૃથ્વી પર નિંદ કરી લેવા દે, પછી મને સુખેથી પકડીને પાતશાહ પાસે લઈ જાય. થોડીક જ વાર એને બેસવા કહેજો, હું જલ્દી જાગીશ. પછી એ જાગ્યો ત્યારે પ્રભાતનું સૂરજ કુલ ઉગડતું હતું ને એની આસપાસ લાલ વાવટા ફરકાવતી મોગલ ફોજ ઘેરી વરી હતી. તેમના કબજામાં મુઝફ્ફરે ફેંકાવી દીધેલા બંને રાજચિહ્નો હતા. અંગે અંગના પરિશ્રમને નિતારી લે એવી એક નિરાતની આરસ ખાઈને હાશ કહેતો એ ખડો થયો. પેલા એ બે રાજચિહ્નો પ્રત્યે એણે હસીને કહ્યું, તમે ચિથરા પણ રાજપ્રપંચમાં ચાળિયા બની શકો છો ને શું? મુઘલ ફોજની ચોકી વચ્ચે થોડી જ મજલ કાપ્યા પછી એ 19 વર્ષનો યુવાન પાટણના કિલ્લામાં 31 વર્ષના તેજસ્વી હસમુખા લાલીભર્યા અકબર શાહની સન્મુખ ઊભો રહ્યો. આ ગુજરાતનો સુલતાન? અકબરે અજ્યાબી બતાવી. નવજુવાન, તું તો હજુ કિતાબો પડવા જેવડો છે, તારા હોઠની હિના તો હજુ માતાના દૂધ વડે ભીની ભીની ભાસે છે. મારી માતાએ જેવી ચીસો એકવાર પાડી હશે તેવી ચીસો ગુજરાતની કોઈ સૈનિક માતાને ન પડાવી પડે. માટે હે દિલ્હીપતિ, હું તમને સુપ્રદ થવા આવ્યો છું. એમ બોલીને એણે શહેનશાહના દરબારમાં દ્રષ્ટિ ફેરવી. ઊભેલા સર્વ ગુજરાતી અમીરોને એક પછી એક ઓળખ્યા. એક દાઢીમાં ઢંકાયેલું મુખ નીચું ઢર્યું હતું, કારા સાપની સફેદ કાંચરી સોસરી, પાણીદાર લાલ આંખો ચમકે તેમ એ મોની બે આંખો ચમકતી હતી. ઓહો હો, આ તો મારા પાલક પિતા ઇમદ ખાન. નહનુએ એ વૃદ્ધને પીછાની લીધો અને પછી નીચે જોયું. નવજવાન, અકબરે જવાબ દીધો, મુગલ શાહ ગુજરાતને ગુલશન બનાવશે. નહનુએ દોડીને અકબરના હાથ પર બોસો લીધો. અકબર શાહ બોલ્યા, પણ એક જ શરત, કે તારે મારી સાથે આગ્રા આવવું. જો આપ મારા સાથીદાર રાજા માનસિંહ અને ટોડરમલ તારા જેવડા જ છે અને હજુ એ તને ઇલમ ભણાવશે વીરતાનો અને રાજવહીવટનો, એ તને સવારીઓમાં લઈ જશે, અબુલ ફઝલ તને ઇતિહાસ શીખવશે, ફરી એક દિવસ હું તને ગુજરાતનું ગુલશન સંભાળવા મોકલીશ, ત્યારે તારી આ દશા કોઈ ઇતમાદ, કોઈ શેરખાં કે કોઈ મિર્ઝા નહીં કરી શકે. એહસાન અકબર શાહનો નહનુએ નમન કર્યું અને યમુના નદીના કિનારા એની આંખો સામે અનંત હરિયાળી પાથરી રહ્યા. સોહાગની રાત તેરમું. નાગમતી નદીના માછલાને પણ કોણ જાણે ક્યાંથી એ શાન થઈ ચૂકી હતી કે મહિનાના અમુક દિવસે તો ચોક્કસ આ છીપ પર ફરતા અમુક સુગંધ અને સ્વાદવાળા મેલ ઉતરશે. માછલાને સાંભળવાની શક્તિ હોય છે એમ જાણકારો કહે છે. મહિનાના ચોક્કસ ચાર દિવસે આ છીપ પર ઉપર અમુક ચોક્કસ કંઠનો અવાજ, ચોક્કસ ચૂડીઓનો ખણખણાટ અને ચોક્કસ પ્રકારના છપછપાટ થવા જ જોઈએ, થયા વગર રહે જ નહીં. 17 વર્ષોથી તો વણ ચૂક્યા એ થાય જ છે, એક પણ દિવસ પડ્યો નથી. માછલાને અક્કલવિહોણું માનનારાઓને પણ માછલાની આવી સંજ્ઞાનો સ્વીકાર કરવો પડે એવો એ તાલ હતો. માછલાઓએ મુક્કર માનેલા બપોર ટાણે જ એ ધોનારીના ધીરા પગ નીચે નદી કાંઠાની લીલમણી દ્રો ચંપાણી માછલા સાચા પડ્યા. પસીનાની જે ચોક્કસ ગંધ માટે તેમની રાહ હતી તે પૂરી થઈ. ધોનારીની દેહ ગંધ બદલી નહોતી, બદલ્યું હતું ફક્ત કાયાનું શિલ્પકામ. 17 વર્ષ પૂર્વે 35 વર્ષની પ્રૌઢા આજે આવરદાના વનમાં અથડાતી હતી. બરડા ઉપર ઉડતા છાંટા નિસારના છોકરાની જેમ બરડાના પાટિયા પરથી લસરી નહોતા શકતા, પણ કરચલીઓની વચ્ચે રોકાઈ જતા હતા. કપડાની કસોના એ બરડા પર પડતા કાપ ઝાંખા દેખાતા હતા, તેમજ તેનો રંગ પણ ગુલાબી મટીને ગુઢો બન્યો હતો, કેમ કે વૃદ્ધા હવે ખુલતા રંગની અતલસોના કાપડા પહેરતી નહોતી. છીપર ઉપર એના હાથ ધીમી ધીમી ચાલે કપડાં ચોરતા હતા. એના કંઠમાં કિલકિલાટ ભરી વાતો નહોતી રહી. એની સાથી સ્ત્રી પણ આગેડ વહીને ઉંબરે હતી. જોયું ને માં, ગામથી અહીં સુધી આવતા કેટલા સરગી ગયા તડકામાં ને તડકામાં. હોય, વૃદ્ધાએ ટૂંકો જવાબ વાર્યો, હવે તો આ કાસ્ટી મૂકો માં, હવે તો ભલા થઈને મૂકો. સ્ત્રીના એ ઠપકામાં મીઠાશ હતી. હવે આખરની વેરા થયે શું મૂકવું ભૂંડી. વૃદ્ધાએ હાસ્ય કરતે કરતે છીપર ધોઈ નાખી, માછલાને લોટની ગોરીઓ નાખી. હદ છે ભાઈ, બાળકના જેવી જ હઠી લાઈ, કેમ જાણે અમારા હાથ ભાંગી ગયા હોય ને. તે બસ એમ જ કહીને ઊભા રહે કે ના, તમને એ ધોતા ન આવડે, તમે એ વજીરના લુગડાને અરસોઈમાં. વજીરને લુગડે કોઈએ હાથ દેવો નહીં. ગળધા થયા તોય વજીર બસ વજીર, હવે બહુ બોલકી થાવી રહેવા દે. ને જટ લુગડા ભૂતળામાં ઘસી ઘસીને મને દેપી જા, પાછું મોડું થશે. વૃદ્ધા છીપર પર બેઠી બેઠી માછલા રમાડતી અને પોતાની સાથી પર બનાવટી ગુસ્સો કરતી હતી. ને હવે પાછી સાથી સ્ત્રીએ બોલ બોલ કરવા માંડ્યું. વજીર સાહેબની ધોણિયું ગજબ મેલી થઈને ઉતરે છે. ન થાય મેલી, એકે મહિનો એણે કોરો રહેવા દીધો છે. મહિનો થયો અને આ ચડ્યા ફોજ લઈને 70 વર્ષના ઘડિયારા વાગ્યા તોય વજીર સાહેબને ઘોડાને ટેકો લઈને થોડું ચડવું પડે છે. ડુંગર જેવડા ઘોડાના કાંઠામાં કેમ જાણે પવનની ફૂંકે ચડી જતા હોય, એટલું તો દિલ કબજે છે. અને નાગિનીના જામાને કોણ જાણે કેટલી ધરતી કમાવી દેવાનું લેણું ચૂકવવું છે કે જંપ નથી. પછી તો ધોણિયુંના ઢગલા જ થાય ને, થાય તે પછી ધોવા જ પડે ને. વૃદ્ધાએ લુગડું ધોતે ધૂતવે કહ્યું, શું કામ પોતે ધોઈએ, અમે માણસ કંઈ મરી નથી ગયા. તમથી ચોખા ધોવાય નહીં, ધોવાય એના લુગડા. ઠાલી ફૂલ્ય માને ભાઈ, પહેરવાટાણે એનો ફંદો અંદરથી કેટલો રાજી થાય છે તેની તુને શું ખબર. ખણણ ખણણ હાથ પરના બલોયા બોલતા હતા. ચોર ચોરા ચોર એવો પુરુષ કપડાનો ચોરાવાનો અવાજ થતો હતો. જામનગરમાં આવ્યા ત્યારથી જોમબાઈએ દર મહિનાની 2/8 ઉનામે અને અમાસે ધણીના કપડાં ધોણીએ લઈને જાતે ધોવા આવવાનો આ શોખ રાખ્યો હતો. તે પછીની આ આદત બની ને આજનું તો વ્રત થઈ પડેલું છે. એને ખબર છે કે પતિના મેલા વસ્ત્રનો હવે વધુ મોટો ઢગલો થતો હતો અને પોતાની તાકાતના તરિયા દેખાવા લાગ્યા હતા. 20 વર્ષ પહેલાં તો વાટકી જેવડા નવા નગરની વજીરાત કરતા આજના 10 દિશાઓની પરસીમોને ગળતા જતા અજગરરૂપ નવા નગરની વજીરાત વધુ માતબર બની હતી. નોકર ચાકરો અને સાધન સગવડોની ન્યૂનતા નહોતી, છતાં વજીર પત્નીનું એ વ્રત કોઈથી ન છોડાવી શકાયું. પતિ માટે પતિને ધારી ધારીને એક જ વાર નિરખતા વસ્ત્રોની નવી જોડ ચડાવીને એ શરીર હાથમાં ભાલો લેતું ત્યારે 17 વર્ષોના અબોલાની ખાઈ ઉપર અંતરને અવર જવર કરવાના નાના નાના સેતુઓ સમા આ પ્રસંગો હતા. ઉપરાંત આખી વસ્તીને અચંબો પમાડનારું આ વ્રત વજીર પત્નીને વધુ વાલું હતું, કેમ કે નદીના માછલા સાથે આટલા વર્ષોનો સ્નેહ બંધાઈ ગયો હતો. લોકોમાં તો તમારી આ રઢ સ્વાર્થમાં જ ખપી ગઈ છે, તે હું પરમાર્થ કરું છું એમ ક્યાં લોકોને કહેવા જાઉં છું. એમ નહીં, ત્યારે બોલાય છે કે જામબાપુએ તો ઘણું ઘણું સમજાવ્યા કે વજીર ફરી પરણો, વજીર તમને ફરીથી સારું ઠેકાણું જોઈને સુખી કરીએ. પણ મારા વજીર બાપુએ એક જ જવાબ દઈને જામને સમજાવી લીધા કે બધું જ બીજું મારાથી છૂટી શકે નહીં, છૂટી શકે આ વજીરાણીના હાથના ધોયેલા લુગડા. પહેરવાનું બંધાણ. જામ બાપુને વજીર બાપુએ કહ્યું કે મારી આ સ્ત્રીના તમે 1000 દોષ કાઢશો તો હું 1000ને 1 દોષ કાઢવા તૈયાર છું, પણ એના જેવા મારા લુગડા બીજા કયા હાથ ધોઈ શકવાના છે? મેલ કાઢવાની એ કરા બીજી કઈ હચેરીઓમાં છે, માટે બાપુ માફ કરો, ફરીથી મારી આગળ આવી વાત કાઢજો માં. આમ વજીર બાપુને ફરી પરણતા રોકવા જ તમે એના લુગડા ધુઓ છો એમ વાતું થાય છે. ખણાણ ખણાણ ખણાણ, બે મોટા બલોયાના ખણખણાટ. ચોર ચોર ચોર, ચોરાતા કપડાના સ્વરો અને માછલાની રમતી રમતિયાર ડૂબકીઓ, ડબાક સ્વરે કલકલિયા પક્ષીના ઊંબે માઠે નાગમતી નદીમાં શિકાર કોશિયા, અને આગે આગેથી શિયોરામ 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 ધોબીના ધોણીય પછાડાને મૃદંગે તાળ રાખતા એ રામ સ્તોત્રો. ગામને પણ પારકી વાતું કરવાની ટેવ. ઠેઠ રામ સીતાના કારથી હાલી આવે છે. વૃદ્ધાએ સફેદ બવાને સંકોડી કટકા કર્યા, તમે આ બધી વાતો લાવો છો ક્યાંથી? પાન બીડીવાળાની હાટડીએથી, ઘાંચીની ઘાણીએથી, સંઘેડિયાની કોડીએથી, રંગાટીની ભઠ્ઠીએથી. લે રાખ હવે રાખ, બોલકણી કાબર, આજથી વાત ફૂટી છે. જાણો છો માં? નથી જાણવું મારે, જાણવા જેવું છે. ઠીક છે, જે હોય તે જસ્ટ કાઢી નાખ. માવડી, તું બહાર નહીં કાઢે ત્યાં સુધી તારા પેટમાં વાતું અરસિયાની જેમ સરવર સરવર થયા જ કરશે. વાત થાય છે કે ડેલાની તુરંગમાં જાંબા બાપુએ 3 સરાણીઓને કેદ પુરાવ્યા છે. કોઈ કરતાં કોઈ વાતે કાઢતા જ નથી. માઈને માઈ મારી નાખશે કે કોણ જાણે સી કઠણાઈ કરશે. કોણ કોણ કોણ? સરાણીયા 3 જણા? ઈ તો કુંવરના મહેમાન હતા ને. વૃદ્ધાના કાંડા કપડાં ચોરતા ચોરતા એકદમ અટકી પડ્યા. એણે એ વાતમાં એકાએક તીવ્ર કૌતુક દર્શાવ્યું. એ દેખીને દાસી પણ મલકાઈ ગઈ. એણે કહ્યું, ના ઈ તો કાંઈ નહીં, ગામ ગપાટા. એટલું બોલીને દાસી વૃદ્ધાને ચીડવવા લાગી, વાત પૂરી તો કર. ના ઈ તો કાંઈ નહીં, ઈ તો મારે લવલવ કરવાની ટેવ છે, તે હું અમથી અમથી લવ લવતી હતી. એમ કરમાં મારી દીકરી, એમ મને ટગવમાં. વાત કરજો, કહેતા તને કે નથી સાંભળવી? માફ કર, ભૂલ થઈ. તો સાંભળો, હવે એ 3માં એક છે જુવાન છોકરી, ઈ છે રાડ કોક ડેણ ડાકણ, કોક જોગણી કે કાં કોક જાદુગરી. એને તરવારુમાં કાંક દેખાય છે દેખાય છે એમ ઢોંગ કર્યા. ને જામ બાપુની તરવાર જોઈને એણે શું કહ્યું? કહ્યું કે આ તરવારનો ધણી તો અહીં એક મોટું રણથર મચવાનું છે, એમાંથી પારોઠ પીઠ બતાવીને ભાગી નીકળશે. કુંવર અજાજામની તરવાર જોયા વિના બીજા સૌની તરવારોના પાના ઉકેલીને કહે કે કુંવર રણથારમાં રૂડા દેખાશે. આ બધું ચેટક જામ બાપુને તો ભારે પડી ગયું છે. એને દિવસે ને રાત વેમ પેઠો છે કે આ છોકરી મુંગલા બાદશાહની જાસૂસ હોય તો ના નહીં. આવી લાગે છે અમારી બાપ બેટાની વચ્ચે ભેદ ઊભો કરવા, ને કાં આ છોકરી કોઈક મુસલમાન પીર ઓલિયા કે જનની સાધેલી હોવી જોઈએ. અક્કલ કાંઈ અક્કલ. વજીરાણીએ જામ સતાજીની બુદ્ધિ વિશેનો પોતાનો નિત્યનો મૂંગો અભિપ્રાય આ વખતે નિશ્વાસ સાથે વ્યક્ત કર્યો. પછી બાપુ તો પંડિતોને શાસ્ત્ર જાણવાવાળાઓને બોલાવ્યા. ભૂવાઓને ભૂતની સાથ કરવાવાળાઓને તેડાવ્યા. સૌનો મત એમ જ પડ્યો કે બાઈ કોઈક મેલા મંતર તંતર સાધનારી હોવી જોવે, ને કાં મુગલા પાદશાહની જાસૂસ હોય તોય ના નહીં. બાપુના પડાવ્યા પોપટલા જ ને બધા, વૃદ્ધાએ વચ્ચે ટકોર કરી. હવે આનું કરવું શું? બાપુને થઈ પડી ચિંતા. અને ડેલામાં ને ડેલામાં ઠેકાણે પાડે તો છે, અને કદાચ મેલી કોઈ જોગણી હોય તો પાછી કાયમની ચોંટે. મુગલાની જાસૂસ જો હોય તો એના મોતની વાતું દલ્લી પોગે, કાંઈક ડખમારો જાગે. એટલે પછી નાગનાથના બાવાજીને બોલાવ્યા. બાવાજીએ ભૈરવને સાધેલ છે. બાવાએ કહ્યું કે હું એ લડકીના પેટનો સાચો તાગ લઈ શકીશ, મને એ સુપ્રત કરો, હું એને મારા થાનકમાંથી લઈ જઈને પારખું લઈશ. હે હે, એને સોંપી દીધી? જોમાબાઈ ફાટતે ડોરે પૂછતા થંભી ગયા. સોંપી દીધી, અને નાગનાથના બાવાજી એને લઈને બરડાના ડુંગરાઓમાં ચાલ્યા પણ ગયા. આજદી થઈ ગયા બે. કપડાં ચોરાઈ રહ્યા હતા, નાહવાની વેરા થઈ ચૂકી. લ્યોમાં વાંસો કરું, ગોલીએ કહ્યું. તેનો કશું પ્રત્યુત્તર વજીર પત્નીએ આપ્યો નહીં. એનું મન નાહવા જોવામાં નહોતું રહ્યું. એનો બરડો ચોરતી ચોરતી ગોલી બોલે જ જતી હતી. છોકરી જાસૂસ તો શું, દૂર હોય માં હશે તો જાણે કે નક્કી કોક વિદ્યાધરી, કોક મેલી જોગણી, કાંક પૈસા પેદા કરવા આવી હોવી જોવે. રહી તો ચારેક દાડા, પણ ઘેર ઘેર ઢોરાને રોગચારો લાગી પડ્યો. પરમદી ગઈ તે પછી રોગ હેઠો બેઠો. સારા પ્રતાપ નાગનાથના બાવાજીના આસુરી માયાને ગાંઠે બાંધી લીધી. મહી મહી તો લોક એમ પણ બોલે છે કે ઢેડુ હારે ઈ બાઈને સંતલસ પણ હશે. ખૂબ ડોરા મારીને ચામડામાંથી ભાગ મેળવવો હશે. યોમાબાઈએ બોલ્યા વગર ચાલ્યા જ કર્યું. ઘરમાં આવ્યા, ઘર ચક્કર ચક્કર ફરતું દેખાયું. દીવાઓ થયા હતા, પણ વસ્તુઓ જાણે દેખાતી નહોતી. પૂછવા આવનારા ચાકરોની વાણીની જાણે કે સમજ જ એકાએક ચાલી ગઈ હતી. કોને કહું, કોને આ ભેદ બતાવું? વજીરને સંભળાવીને શું કરું? એના કાન મારા શબ્દોને માટે ફૂટી ગયા છે. એના કાનમાં કેવળ એકલા નગારે ધાવ અને તોપો બંદૂકોના બાર જ સાંભળવાની શક્તિ રહી છે. એક છોકરીને ચીસ એને અંતરે નહીં પહોંચે. છોકરીને જીવાડનાર, એક બે વાર ધવરાવી પણ લેનાર દૂધ માતા તરીકેનું મારું હૈયું એના ભક્તને નહીં ભેદી શકે. પોતાના રાજા પ્રભુની લાજ ઢાંકવા કદાચ એ તો મને ને એ છોકરીને બેને દુનિયાની બહારનો માર્ગ બતાવવા તૈયાર થશે. હું કોને જઈ કહું? માં આશાપરાને? એ કંઈ બુદ્ધિ સુજાડશે. એને ડેરે જાઉં કોઈ દિવસ નહીં. અને રાત પડતા માફો જોડાવ્યા વગર આશાપરાને થાનકે એ ઘી શ્રીફળ અને પૂજાનો થાર સાથે પગપાળા ચાલ્યા. ડેરામાં ઊભા ઊભા એણે આશાપરાની મહેર માંગ્યા કરી, પણ અક્કલમાં કશું અજવાવું પડ્યું નહીં. એટલામાં એણે કોઈ બે જણને વાતો કરતા સાંભળ્યા. કુંવરને ને વજીરને તો ખરેખરાની આંતરે ગાંઠ્યું છે. અપઘડી કુંવર ગામે ત્રેથી ઘેર આવ્યા અને બાપુને મેલ્યા પડતા અને બારોબાર વજીરને મળવા ચાલ્યા ગયા. વજીર બાપુ એને ભારી તાલીમ આપી રહ્યા છે. કુંવરને હાથે આ સ્તોત્ર ત્રીજી વાર ફોજ મોકલવાની અને વિસ્તી કરવાની અજમાયશ કરી છે. અને કુંવર વજીર બાપુની જ ધારેલી બાજી જીતી આવે છે. હરિયાણેથી આવીને કુંવર વજીર બાપુને મળવા બારોબાર ગયા. કહે કે પહેલાં મારા સદગુરુ, પછી મારા બાપ. વજીર રાણીએ ડેરાની પ્રદક્ષિણા કરતે કરતે માતાની આંબલી હેઠ બેઠેલા માણસોના આવા બોલ સાંભળ્યા ને એણે જાણ્યું કે કુંવર પોતાને ઘેર ગયેલ છે. એ ઘેર જેવા નીકળી તે પૂર્વે માતાની સામે છેલ્લી વાર જોઈ લીધું. કોણ જાણે કેમ પણ માતાની સન્મુખ બળતો છૂટ્ટો દીવો એને માતાના નાક પર મંડાયેલી તર્જની જેવો લાગ્યો અને એ તર્જની બતાવીને દેવી શું કહેતા હતા, કહીશમાં કહીશમાં કહીશમાં. પોતે ઘેર ગઈ ત્યારે પતિ અને કુંવર બેઉ જણ એક જુદી જ મેળી પર અણજાણ રહીને બેઠા હતા. એ જાણ્યું પોતે જલ્દી જલ્દી છોકરી સાથે કેવરાવ્યું, વજીર રાણી માએ વાણા કેવરાવ્યા છે, કુંવર બાપુને જરીક જોવાની ઉમેદ થઈ આવી છે. અહીંથી જતો જતો વજીરાણી માની આશીષો લેતો જઈશ, કુંવરે કેવરાવી દીધું. ત્યાર પછી જોમાબાઈનો વિચાર દોધ ઉતરતો ગયો અને પાણી આછરવા લાગ્યું. આછરેલી બુદ્ધિમાં એણે પોતાના મનસૂબાને મૂકી જોયો. પોતે કુંવરને શું કહેવાની હતી, એ સપડાયેલી શરણિયાણ કન્યા તારી બહેન છે એમ કહીશ, એમ કહેવાથી કુંવરનું શું ભલું થશે. એ જઈને હમણાં ને હમણાં પાપાને કહેશે, બાપ બેટાની વચ્ચે કજિયો સરકશે, કજિયાનું મૂળ હું બનીશ, મારા ઉપર ઇતરાજી તો ચાલી જ આવે છે, એમાંથી મોટો હોરો જાગશે. કુંવરનું કારજુ રાજપાટમાંથી સંસારમાંથી વાતે વાતમાંથી ખડી જશે. આખા રાજકુળને આવી ઉગાડી બદનામીમાં ઉતારીને અને કુંવર અજાનું ચિત્ત એક મરી ચૂકેલ અને કાં મરવાની તૈયારીમાં પડેલ કન્યાને ખાતર ચકડોરે ચડાવીને તું શું કમાઈશ બુઢ્ઢી, રહેવા દે નથી કહેવું. એ જૂની સમાજ નથી ઉખેરવી, એના સબો એમાં જ સૂતા રહો. અજો જામ મળવા આવ્યા, કાંઈ કામ નહોતું માડી, સાજા નરવા છો એટલું જ નજરે જોવું તું, ખમ્મા આપને પધારો હવે, કહેતી વૃદ્ધા ઊભી રહી. તમારે જે કહેવાનું છે તે તો હું વગર કહે જ જાણતો બેઠો છું. વજીરાણીમાં અજાજીની કલ્પના જુદી જ વાતે વિચરતી થઈ. હું કોઈને જાણ ન થાય તેવી રીતે મસ્જિદોના અને ફકીરોની જમાતોના વાવડ મેળવતો રહું છું. તમે તો માનું હૈયું સંગરીને બેઠા છો, ન વિસરી શકો, પણ મારા જેવા ત્રાહિતે જુરી રહે તેવું જ બન્યું છે. પણ માં મારો રૂડો સાક્ષી પૂરે છે કે ભાઈ પાછો આવશે. એ સરાણિયાની કન્યાએ કહેલી કારવાણી મારા અંતરમાં અક્ષરે અક્ષર લખાઈ ગઈ છે. ભાઈ આવશે, મને આખરી ટાણું થયે રૂડો દેખાડવા આવશે, કોક જોરદાર એક દિવસ આવશે, એ વાત નક્કી છે. ના ભાઈ, મારે એ વાત નહોતી કહેવી, માં આશાપરાની દુહાઈ મને. બુઢ્ઢીનું મુખ સખત બન્યું, જાણે કે મનમાંથી કશો બહાર બહાર ધકેલતી હતી. હવે તો માં થોડીક જ ધીરજની જરૂર છે. ખમ્મા, તમને સીધાઓ બાપા, તમે જાણે મને કાઠી મૂકતા ન હો એવું લાગે છે. હાજ તો બાપા, વૃદ્ધાએ મા મહેનતે શબ્દો ગોઠવ્યા. મોલે માં વાટ જોતા હશે, બાપુ ટરવરતા હશે, ઝટ પોગો સારું ન દેખાય. કુંવરને જાણે કે વૃદ્ધાએ ધક્કાવીને કાઢ્યો, એ ગયા પછી મોંમાંથી હાસકારો હેઠો પડ્યો. જાણે કોઈ ગઝબ ગુજરવાનો હતો તેમાંથી બચી જવાયું. હોઠે આવેલા શબ્દોને સરી પડતા સી વાર લાગત. માં આશાપરાએ જીપને જકડી રાખી, વિચારતા વિચારતા કપાળે કરચલીઓ વરી. યાદ આવ્યું, આજ જો એ એક જ હોત ને તો હું એને લોટાવી મૂકત, પણ એ એક નથી અને મારું જાણે કે કોઈ નથી. વજીરની વારુ થારીનો વખત થઈ ગયો. વિચાર તાંતણા વેરાતા રાખીને વૃદ્ધા રસોડે ચાલી ગઈ. રોજનો બંદોબસ્ત સાચવીને વજીરને જમાડી લીધા. જમતા જમતા વજીરે કહ્યું, લુગડા તૈયાર છે કે? હકારમાં એ વૃદ્ધ માથું હાલ્યું. વગર જરૂરના વેણ એ વજીર જોડે નહોતી બોલતી. ત્રીજે પર મને ચડી જવાનું પરિયાણ છે, ઉઠાશે? ઉઠવાની જરૂર નથી. કેમ, જાગતી જ રહીશ ને? જાગશો તો હવે શરીર ક્યાંથી ઝીકઝીલશે? એમ કરો, હવે તમે આ કષ્ટાઈ છોડો, હું મારી જાતે પહેરી લઈશ. ના, એટલી દયા છે તે તો ન જ ભૂસી નાખતા. કષ્ટાઈ મને કાંઈ નથી. વજીર પોતાના સુવાના ઓરડા તરફ ચાલ્યા. પાછી વર્તી પત્નીને એણે કહ્યું, મને ઓઢાડતા જશો? આજ 17 વર્ષોથી જે શયનગૃહમાં પગ મૂકવાનો અધિકાર પણ ખૂંચવાઈ ગયો હતો, તે એકાએક પાછો મળવાનું કારણ વૃદ્ધા તાગી ન શકી. પાછળ પાછળ ચાલી ગઈ. વજીરે પલંગ પર પડે પડે જંજીરીની ઘૂંટો લીધા કરી. વજરાણી ઊભા થઈ રહ્યા. બેસો, થોડીક વાર લાગશે. નીચે નહીં, અહીં ડોલીએ જ બેસો. જંજીરી પીવાઈ રહી ત્યાં સુધી બેમાંથી કોઈ બોલ્યું નહીં. જંજીરી એકલી જ બેઉને જાણે કે મનાવતી મનાવતી ટવકાર કરતી હતી. જંજીરીના ટવકાર પૂરા થયા. વજરાણીએ જંજીરી દૂર મૂકી. પછી એ જ્યારે સ્વામીને રજાઈ ઓડાડવા ગઈ ત્યાં સ્વામીએ એને બાથમાં લઈને ખેંચતા ખેંચતા કહ્યું, મારે તો આ રજાઈ ઓડવી હતી. એક જ ક્ષણ પોતાની જાતને ખેંચાવી દીધા પછી વજીરનો હાથ છોડાવીને વૃદ્ધા ચાલી ગઈ અને બારથી બારણું બંધ કરતા પહેલાં એણે ધીરે રવે એટલું જ કહ્યું કે મને જોરારને? અભિમાન તૃપ્ત થયું. જખમ પર સાતા વરી ગઈ. વિજયનું ભાન થયું. હવે પછીનું પ્રભાત આ સુખને કાંઈક નંદવી નાખશે તો નહીં ને? જીવનની છેલ્લી રાત આજે જ ખલાસ થાય તો? સુખનો એ ભાવ ઉપડેલી વેર્યાના મોજાની માફક એક જ પલમાં ભાંગી ગયો. એના હૈયા ઉપર એક પડખું ખૂંદી રહી પુત્ર નાગડાની સ્મૃતિ અને બીજે પડખે ચડી બેઠી સરાણિયણ કન્યા. ત્રીજા પોરની ખેરિયાત પહેરેગીરે પોકારી લીધી. વજીરાણીએ વજીરના સુવાના ઓરડાનું બારણું ધકેલ્યું. કોણ? લુગડા લાવી છું. હા ભલે. એ રોજની ક્રિયા રોજની રીતે જ પતી ગઈ. રાતની વાતનો બેમાંથી એકે જણે ઉચ્ચાર ન કર્યો. સંપૂર્ણ સજાવટ થઈ ચૂકી. તે પછી વજીરાણીએ ભાલો હાથમાં આપ્યો. બંનેના વર્તનમાં રાતવાળા બનાવની એકેય અસર વ્યક્ત નહોતી. અવ્યક્ત મંથનોમાંથી તો કોણ ઉઘરી શક્યું છે? વજીરે ઘર છોડ્યું. ત્રીજે પોરે ચોથા પોરે વજીરાણીએ પોતે પણ ઘરને જીવ્યા મુવાના જુહાર કર્યા.